તારીખ 9/9/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 505 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 206.
ગુરુ શાસ્ત્ર નો નિર્ણય પહેલો કરવાનો હોય છે, વેદગુરુ શાસ્ત્રનો જેને યથાર્થ નિર્ણય નથી એને તત્વનો યથાર્થ નિર્ણય થાય જ નહીં. એટલે જેને તત્વજ્ઞાનમાં પ્રવેશ કરવો હોય, તત્વજ્ઞાનમાં માથું મારવું હોય, મોક્ષ માર્ગમાં જેને આવવું હોય, એના કહેનાર દેવગુરુ શાસ્ત્ર કેવા છે, એ વિતરાગીને સર્વને છે કે નહીં, એ પ્રમાણે હોય તો જ એ માન્ય કરી શકાય, નહીતર બીજાનું કથન માન્ય કરી શકાય નહીં. જગતની અંદર અનેક ધર્મ મતો છે અને અનેક ધર્મો તો અનેક વાતો કરે છે, એમાં બહુ ભાગ વાતો ખરાબ નથી. ધર્મના ક્ષેત્રમાં તો ખરાબ વાત ચાલે જ નહીં, વાતો સારી સારી ઘણા કરે છે, વિભિન્ન પ્રકારની કરે છે સારી વાતો. હવે કયું સાચું કયું ખોટું, કેવી રીતે એને ખોટું માનવું માનવું, આનું ધોરણ શું, આવો નિર્ણય કરવાનું ધોરણ શું, ત્યારે અહીંયા કૃપાળુ દેવી વાત સ્થાપિત, એ વાત સ્થાપિત કરે છે, સિદ્ધ કરે છે કે વિતરાગ દેવનો કહેલો પરમ શાંત રસમય જે ધર્મ છે તે પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય. તત્વજ્ઞાનની અંદર તો બુદ્ધિનો પ્રવેશ કરે અને દેવગુરુ શાસ્ત્રના વિષયમાં જો બુદ્ધિનો પ્રવેશ ન કરે તો અવશ્ય તત્વજ્ઞાનની અંદર એની ભૂલ થવાની થવાની નહીં થવાની. કેમ કે તત્વજ્ઞાનના વિષય કરતા દેવગુરુ શાસ્ત્રનો વિષય સ્થૂળ છે, અને એ સ્થૂળ વિષયમાં વિપર્યાસ હોય તો તત્વજ્ઞાનના સૂક્ષ્મ વિષયમાં અવશ્ય અવશ્ય વિપર્યાસ થાય થાય નહીં થાય વગર એની. એટલે આ એક બહુ જ ઓછી બુદ્ધિમાં પણ ઓછા ઉઘાડમાં પણ અને બહુ ઘણા ધર્મોનું વાંચન વિચાર કર્યા વિના પણ આ એક નિર્ણય ઉપર બહુ સહેલાઈથી આવી શકાય છે કે કોની વાત માનવી. પંદરમા વર્ષે એમણે કાવ્ય લખ્યું, એમણે એ વાત લખી કે નિર્દોષ નરનું કથન માનો તે જ એને અનુભવ. માન્ય અમાન્ય કરવાનો જ્યાં પ્રશ્ન ઊભો થાય ત્યાં નિર્દોષતા પ્રત્યે પોતે વળવું, નિર્દોષતા સાથે સંમત થવું, નિર્દોષ પુરુષ સાથે એને માન્યતા રાખવી, આ વાતો જેને નિર્દોષ થવું છે એને માટે બહુ સુગમતાથી સરળતાથી સમજી શકાય એવી વાત છે. માટે કયા ધર્મમાં માનવું અને કયા ધર્મનામાં ન માનવું એનો નિર્ણય કરવામાં કોઈ મોટી તકલીફ પડે એવું નથી, એની મોટી તકલીફ પડે એવું નથી. કેમ કે નિર્દોષ દોષ ટાળવા છે તો કહેનાર જે છે એક નિર્દોષ વિતરાગ સર્વજ્ઞ છે કે કેમ, કે કહેનાર કોઈ દેવ છે એ દોષિત છે, રાગદ્વેષ વાળા છે, તો જગતમાં ઈશ્વર કરતાને નામે બહુ મોટી સંખ્યા મનુષ્યની છે, જૈનોની સંખ્યા ઓછી છે, એ બધામાં ઈશ્વરને રાગ છે માટે એ કરે છે અથવા દ્વેષ છે માટે કરે છે એ વાત તો સરળતાથી સમજી શકાય એમ છે. કે કોઈને નુકસાન કરે છે, ભલે એ ખરાબ કરનારા પ્રત્યે નુકસાન કરે છે અને સારું કરનારા પ્રત્યે એને મદદ કરે છે, પણ એમાં રાગ અને દ્વેષ એને પોતાને નથી એ વાત તો આવતી નથી. જ્યારે આ એક જ સંપ્રદાય એવો છે, આ એક જ ધર્મ એવો છે કે જેના કહેનારા વિતરાગ છે, જેને કિંચિત માત્ર રાગ નથી, કિંચિત માત્ર દ્વેષ નથી, કિંચિત માત્ર મોહ નથી, માટે તેમણે કહેલો જે ધર્મ છે, તેમણે પ્રતિપાદિત કરેલો ધર્મ છે, સંપૂર્ણ સત્ય છે, એનો વિશ્વાસ આવી શકે છે, એનો વિશ્વાસ થઈ શકે છે, એ વાત કરે છે. એટલે જે
જેમ જેમનો જે જુદા 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 પ્રકાર અન્ય સંપ્રદાયમાં તો દેશ ખાતાનો મતલબ નથી પડતો, જેલના જે જુદા 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 પ્રકાર બનેલા છે, જે માવેલા નાને ચાલતા હોય, જોડેલા નાને ચાલતા હોય, એ રીતે જે જુદા જુદા આમાં જ ખાતું છે.
એમાં તો દોષ અને નિર્દોષતાની વહેંચણી કરતા આવડે તો બહુ સહેલું છે. વહેંચણી શેમાં કરવાની છે? કે નિર્દોષતા આ બાજુ છે કે દોષિત પણ આ બાજુ છે, એ તો સહેલાથી સમજી શકાય એવું વિષય. દોષ કાંઈ અછાનો એવી ચિત્તો દોષ ને નિર્દોષતા. એટલે એમ કહ્યું કે મારો ભગવાન અત્યારે બિરાજમાન નથી, પણ ભગવાનના નામે, મહાવીર ભગવાનના નામે અને સંપ્રદાય ચાલે છે, તો એના વ્યવહારને દોષ નિર્દોષતા અને નિશ્ચયને દોષ નિર્દોષતા બસ સમજી શકાય એવી વાત. નિશ્ચયનું પ્રકરણ તો દિગંબર સિવાય ક્યાંય જોવા મળતું નથી. જે પ્રકારે અધ્યાત્મનું નિશ્ચય પ્રકરણ છે તો જોવા મળતું નથી. અને વ્યવહારમાં પણ ઉત્કૃષ્ટ ત્યાગ દિગંબર જેટલો તો જોવા મળતો નથી. જો ફળ પદાર્થના ગ્રહણમાં પણ ગુણ હોય તો ભોગ ઉપભોગ શૃંગાર એ બધામાં ગુણ વધી ગયો જોઈએ. પણ જે પરપદાર્થ આશ્રિત પરિણામમાં દોષ થાય છે એ પરપદાર્થનો જ્યાં ત્યાગ પ્રત્યક્ષ જોવામાં આવે છે પછી એનો નિશ્ચય તપાસ કરીએ છે. પણ પ્રથમ તો એમ નક્કી કરવું પડે કે એના ગ્રહણ ત્યાગમાં નિર્દોષતા કેટલી છે. ખાણી પીણી રહેણી કરણી બાહ્ય જીવન ઉપરથી પણ દોષ નિર્દોષતા તો માપી જ શકાય છે. એટલે જૈન સંપ્રદાય નક્કી થઈ શકે એવું છે. અને ગુરુદેવના સંપ્રદાયમાં પણ ફેરફાર છે તો જ્ઞાની અને અજ્ઞાની એમ બે ફાટા પડેલા છે. એક બાજુ જ્ઞાની રહ્યા છે, એક બાજુ જ્ઞાની નથી રહ્યા. આ તો સ્થૂળ બુદ્ધિનો વિષય છે કે કઈ બાજુ માણસે રહેવું જોઈએ, કે જ્ઞાનીના પક્ષમાં રહેવું જોઈએ કે અજ્ઞાનીના પક્ષમાં રહેવું જોઈએ. એટલી પણ જો વિચાર શક્તિ ન હોય તો એને આત્મહિત કરવું છે, આત્મકલ્યાણ કરવું છે એ વાત માંડી વાળવી જોઈએ. આ સીધી સાદી સમજાયેલી વાત છે. એટલે કહેનાર પુરુષથી જો નક્કી કરવું હોય કે કોનું અનુસરણ કરવું, તો જ્ઞાની છે, નિર્દોષતા છે, વિતરાગો છે, એનું અનુકરણ કરાય. દોષિત હોય, દોષ કરનારા હોય, એનું અનુકરણ ન કરાય. આ વાત તો સ્થૂળ બુદ્ધિથી પણ સમજી શકાય એવી છે. અમારે કોને
તમારે ધર્મનો પ્રચાર નથી કરવાનો?
ધર્મ હોય તો પછી ધર્મનો પ્રચાર કરે ને. ધર્મ જ ન હોય તો ધર્મનો પ્રચાર થાય કે અધર્મનો થાય? કરવો થાય. જ્યાં ધર્મી નથી અને જ્યાં ધર્મ નથી ત્યાં પ્રચાર કોનો? એ તો પ્રચાર નથી હોતો એમાં વેપાર હોય છે. પ્રચાર હતો પ્રચારના અંતરા નીચે એક વેપાર ચાલતો હોય છે અને એ વેપાર અછાનો રહેતો હોય. વિતરાગનું પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. જુઓ તમે તો તર્ક નથી લડાયો, એ તર્ક બીજો છે. બરાબર છે, અમને તો એ માન્ય છે. અમે તો કૃપાળુ દેવને જ માનીએ છીએ એવો એક વર્ગ છે, બીજા કોઈને ન સ્વીકારે. અને એમને આ વાત કહી છે એટલે એમની વાત પણ અમને માન્ય છે. છતાં પણ અમે વિપસ્યના ધ્યાન શિબિરમાં જઈએ છીએ. ક્યાંનો ફાટો છે કે બૌદ્ધનો ફાટો છે તો પછી પકડશે. તો બધા ધર્મની થોડી થોડી વાતો તો કૃપાળુ દેવે લીધી જ છે. વેદાંતના પણ ઉદાહરણ લીધા છે. શું ગ્રંથ તો અનેક જીવો અનેક લોકોના લીધા છે. એમને એ માન્યું હતું, કેમ કે પોતાને માન્યું કરું આમ ભૂલ થાય છે. કેવી રીતે ભૂલ થાય છે? કે કોઈ બીજી રીતે ધ્યાન કરવામાં ચડી જાય છે, કોઈ બીજા માર્ગે ચડી જાય છે, અથવા વિતરાગના કહેલા શાસ્ત્રો અને વચનોમાંથી ક્રમભંગપણું પ્રાપ્ત કરીને અક્રમે માર્ગ સાધવા લાગી જાય છે, એ પણ આ વિષયની અંદર બીજી સંભવિત થાય છે. તો ચાલો વિતરાગ સિવાય, સનાતન દર્શન સિવાય અમે કાંઈ સ્વીકારતા નથી, પણ હવે એમાં આવ્યા પછી કેમ, એમાં આવ્યા પછી આવી ભૂલો થાય છે. એ ભૂલ થવાના કારણોમાં ભોગસંજ્ઞા, લોકસંજ્ઞા અને અસત્સંગ, આ ત્રણ કારણ એક પ્રકારની તત્વજ્ઞાનના વિષયમાં પછી ભૂલો ઊભી થાય છે. અને એને લઈને પણ જીવને પરિભ્રમણ કરવું જોઈએ. એ જે સ્થિતિ પ્રારંભમાં ઊભી થાય છે એ સ્થિતિથી જીવ વંચિત રહેતો હોવાથી પરિભ્રમણ ચાલુ ને ચાલુ રહી જાય છે. લોકસંજ્ઞા અને
લોકસંજ્ઞા ઉત્પન્ન થવામાં એ શું કારણ છે?
એમાં એવું છે કે પરસ્પર કોઈને કોઈ વખત આ કારણ હોય છે, કોઈને આ કારણ હોય છે, કોઈને આ કારણ હોય છે. જો નિર્ણય કરવો હોય તો, એ બાબતનો જો નિર્ણય કરવો હોય તો, પોતે પોતામાં કઈ સંજ્ઞા એ વર્તે છે અને શા કારણે વર્તે છે એનું સંશોધન કરવું પડે પોતાની અંદર. મને લોક સંજ્ઞા વર્તે છે, શું કારણ? મને લોકસંજ્ઞા વર્તે છે તો શું કારણ? મને અસત્સંગ વર્તે છે તો શું કારણ? કોઈ વખત તો અસત્સંગમાં રહેવા લોકસંજ્ઞાને ખાતર અસત્સંગ મારી લીધી, તેને ખાતર લોકસંજ્ઞાને કારણે અસત્સંગ છે. કોઈ વખત અસત્સંગ સેવતો હોય એને લઈને લોકસંજ્ઞા વધી જાય. જિંદગીની જીવનની યોગ્યતામાં પોતાને શું પ્રકાર ભજે છે, તે જીવ છે એનું અવલોકન કરીને એને એનું નિવર્તન કરવું જોઈએ. એ દોષને નિવર્તાવું જોઈએ. એક
રીતેમાં તો બધો ફેસલો
એવો નિશ્ચય રાખવો એમ કરીને એમ કહ્યું કે તું વિચલિત થઈશ, એ શ્રદ્ધામાંથી એ જ્ઞાનમાંથી તું વિચલિત થઈશ, તારા આચરણમાં ભૂલ થશે. જ્યાં સુધી પરિપૂર્ણ વિતરાગ નહીં થાય ત્યાં સુધી આચરણની અંદર દોષ ઉત્પન્ન થશે, પણ તારા શ્રદ્ધા જ્ઞાનની અંદર ફેર પડ્યો તો ખોવાઈ ગઈ, તો પત્તો
નહીં લાગે.
આટલો વિચાર આ
નિર્ણય જ્યાં સુધી કરતો નથી ત્યાં સુધી
ત્યાં સુધી માર્ગે જ ન ચડે, માર્ગ હાથ ના આવે. એટલે આ તો પાયાની વાત છે, કોને અનુસરવું એ પાયાની વાત છે. નહીતર તો કે ભૂલ શું કરે, આપણે તો અજૈન તો છીએ નહીં, મહાવીર ભગવાનનું નામ લઈને તો ચાલીએ છીએ બધા, પણ એમ ચાલતું નથી. કારણ કે પોતે જ્યાં ઊભો છે ત્યાં જે ઉદય છે એ બધો વિવેક કરવો પડશે, જ્યાં ઊભો છે ત્યાં જે પ્રસંગ ઉત્પન્ન થાય ત્યાં બધો વિવેક કરવો પડશે. જોકે એ બધા પ્રસંગો સ્થૂળ વિવેકના છે, પણ સ્થૂળ વિવેકમાં પણ વિપરીતતા કરે, સૂક્ષ્મ વિવેક થવાની કોઈ પરિસ્થિતિ હોતી નથી. એટલે એને સ્વાભાવિકપણે તે નિર્દોષતા બાજુનું પોતાનું વલણ હોય તો ભૂલ ન થાય, નિર્દોષતા પ્રતિનું પોતાનું વલણ હોય તો સ્વાભાવિકપણે ભૂલ ન થાય સ્થૂળ કે સૂક્ષ્મ, અને જો નિર્દોષતાનું ધ્યેય ન હોય તો ભૂલ થયા વિના અંતરમાં આ નક્કી કરવાનું છે. અંતરમાં પોતાના પરિપૂર્ણ નિર્દોષતાનું ધ્યેય, બહારમાં નિર્દોષ હોય એ બાજુ ધરવું, એ બાજુ વળવું, એનું વલણ પકડવું, બાકી મને થોડી દેવી, ગમે તે પરિસ્થિતિ ઊભી થાય, ગમે તે ભોગે, ગમે તે કારણે બીજો વિચાર કરવાનો ને તો આટલું જો એ વિચલિત થયા વિના રાખે તો માર્ગ ત્યાર પછી આવવાનો મેળવાનો સંભવ છે, નહીંતર તો માર્ગ મળવાનો જ સંભવ નથી. આ બહુ સ્પષ્ટ પરિસ્થિતિ. એક સિદ્ધાંતમાંથી આવી ઘણી વાતો ઉપસ્થિત થાય છે અને તે સમજવા જોઈએ. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી તો પણ તેના જીવન જીવને સંસાર મટાડવાની જીવન કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એમ વારંવાર ચિંતવું, વારંવાર વિચારવું, ચિંતનમાં મનનમાં વિચારમાં લેવું કે સંસારનું મટાડવા માટે ઉપાદાનમાં પાત્રતા હોવી ઘટે, નિમિત્તમાં સત્પુરુષનો યોગ હોવો ઘટે. અસત્પુરુષના યોગે ત્રણ કાળમાં પ્રાપ્તિ નથી અને પાત્રતા વિના પણ ત્રણ કાળમાં પ્રાપ્તિ નથી. પાત્રતા આવે અને ઉત્કૃષ્ટ પાત્રતા આવે, સત્પુરુષનો યોગ થવો એ કુદરત બંધાયેલી છે, એમાં કુદરત બંધાયેલી છે. પણ સત્પુરુષનો યોગ કુદરતે થયો હોય અને જો પાત્રતા ન હોય તો એ યોગ અયોગ બરાબર થઈ પડે છે અથવા એ યોગ નિષ્ફળ જાય છે. માટે પાત્રતા એ વિશેષ કારણ છે. સત્પુરુષનું યોગ નિમિત્ત કારણ હોવાથી એ બીજા નંબરમાં જાય છે. પહેલો નંબર પાત્રતા.
ભૂતકાળ નથી, પાત્રતા આવ્યો હોય તો જ વર્તમાનમાં સત્પુરુષ
નહીં, એવું નથી. સત્પુરુષનો યોગ તથા પ્રકારના પુણ્ય બંધનને લઈને છે, કેમ કે બાહ્ય પરિસ્થિતિ પુણ્યાધીન છે. એક સત્પુરુષના યોગમાં હજારો જીવો આવે એટલે કઈ બધા પાત્રતા હોય, પાત્રતા વાળા હોય છે. સત્પુરુષ કરતા છૂટકો થઈ ગયો પછી એનો, કેમ કે પાત્રતા તો હતી અત્યારે સર્વજ્ઞ સાક્ષાત મળ્યા, એવું નથી. એ પુણ્ય યોગ છે. સત્પુરુષ નો યોગ તો નિર્ગ્રંથ મુનિરાજ ગુરુનો યોગ થવો, મહાલિંગી સંતનો કે સર્વજ્ઞ પરમાત્માનો યોગ થવો એ પુણ્ય યોગ છે. એથી વિશેષ કાય
નથી.
ઉદયભાવમાં જાય બધું ઉદયમાં જાય છે. ઉદયથી એવું સંભવિત છે. ઉદયથી જરા એ બનવા યોગ્ય છે. પણ યોગ મળે ને યોગ ઉપર લક્ષ આપવા કરતાં પાત્રતા ઉપર વિશેષ લક્ષ આપે, એ યોગ સાર્થક થાય, નહીંતર યોગ નિરર્થક થાય. આથી બહુ સાફ વાત છે. અનંત વાર આ જીવને એ ત્રણેય યોગ પ્રાપ્ત થવા છતાં, ત્રણેય સજીવન મૂર્તિ છે, સાક્ષાત પરમાત્મા સજીવન મૂર્તિ છે, વિતરાગદેવ ભાવલિંગી શ્રી ગુરુ છે, નિર્ગ્રંથ એ પણ સજીવન મૂર્તિ છે, અને સત્પુરુષ પણ સજીવન મૂર્તિ છે. શાસ્ત્રો તો એથી અનંત વાર મળ્યા છે. સૌથી વધારે સત્પુરુષ મળ્યા છે એથી ઓછો યોગ નિર્ગ્રંથ ગુરુઓનો થયો છે, એથી યોગ એટલો યોગ તીર્થંકર પરમાત્માનો થયો, કેમ કે સંખ્યા પણ એની ઓછી ઓછી આવી. પુણ્યનું મહત્વ શા અર્થે રાખવું એ પહેલા વિચાર કરવો. આવી કોઈ વાત આવે ત્યારે અનાદિથી જે પુણ્યનો પક્ષ છે એ પક્ષને દ્રઢ કરવા અર્થે પુણ્યનું મહત્વ ન આપવું. અહીંયા જે કહેવા માંગે છે એનું મહત્વ આપવું. અહીંયા એમ ક્યાં કહ્યું કે પુણ્યનું મહત્વ છે? અનંતવાર પુણ્ય યોગ થયો એ તો કહ્યું, શું એનો અર્થ છે? ભગવાનના સમોસરણમાં અનંતવાર ગયો અને ભક્તિ કરી, પાછો વિરોધ નથી કર્યો. કલ્પવૃક્ષના ફૂલ અને મણિરત્નના દીવાથી પૂજાને આરતી કરી, અને છતાં એ યોગ અનંતવાર નિષ્ફળ ગયો તો પુણ્ય યોગનો શું અર્થ છે? નિષ્ફળ ગયો. પોતે અનધિકારી છે, જ્યાં એટલે અપાત્ર છે ત્યાં ઉત્કૃષ્ટ યોગ પણ સફળ થતો નથી. અને નિષ્ફળ થવા યોગ્ય પરિસ્થિતિએ એ ઉદયને જીવ ભોગવે છે અને પરિભ્રમણ પોતાનું ચાલુ રાખે છે. માટે એ પરિસ્થિતિનો વિચાર કરવા યોગ્ય છે કે હું કોઈ નિષ્ફળ થવા યોગ્ય પરિસ્થિતિમાં તો હજુ નથી ને. યોગ સારામાં સારો અત્યારે થયો છે, એમાં કોઈ સવાલ નથી. પણ હું કોઈ નિષ્ફળ થવા યોગ્ય પરિસ્થિતિમાં તો નથી ઉભો ને. આ એક ગંભીરતાથી વિચારણીય પ્રશ્ન છે અને આ સ્થળે જે વિચાર ન કરે તો એ અવિચારીપણાનો દંડ પણ બહુ મોટો છે. અનંત પરિભ્રમણ છે, વિવેકબુદ્ધિ છે, પ્રશ્નો કાળ જ ઓછો છે, કેટલો ભગવડ તો ખબર નથી, કેટલો બાકી છે એ ખબર નથી. પણ ખરેટાણે કરેલી ભૂલ, પછી એ ભૂલ સુધારવાની પોતે પરિસ્થિતિમાં ત્રસમો હોય તો ન રહે ન આવે એવી પરિસ્થિતિમાં આવે છે. એટલે પછી અનિવાર્યપણે નિગોદમાં જવાનું થઈ જાય છે. શું કહે છે કે સંસાર રોગ મટાડવાની બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એવું વારંવાર ચિંતન કરવું. આ પરમ તત્વ છે, આત્મા છે, સહજાત્મ સ્વરૂપ પોતે પરમ તત્વ છે, એનું મને સદાય નિશ્ચય રહો. અથવા ઉપર કહ્યું તે પણ પરમ તત્વ છે, એનો પણ મને સદાય નિશ્ચય રહો, એમાંથી હું વિચલિત ન થાવ. એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો ભાવના છે. અથવા સદાય પ્રજ્વલિત રહો, સદાય પ્રકાશમાન રહો અને જન્મ મરણાદિ બંધનથી મારી અત્યંત નિવૃત્તિ થાવ, નિવૃત્તિ થાવ. આ ભવભ્રમણથી છૂટવાની ભાવના, મુક્તિની ભાવના, આત્મભાવના કહો, મુક્તિની ભાવના કહો, સંસાર રોગ મટાડવાની ભાવના કહો, આ ધર્મ જ એના માટે છે. આ ધર્મ પુંજ બાંધવાને એના ફળ ભોગવવા માટે આ ધર્મ નથી. પુંજ બાંધીને એના ફળ ભોગવવા માટે આ ધર્મ નથી. સંસારનો નાશ કરવો, જન્મ મરણનો નાશ કરવો, પરિપૂર્ણ મુક્ત દશા પ્રાપ્ત કરવી, નિર્દોષ આત્મદશા પ્રાપ્ત કરવી, એના માટે આ ધર્મ સિદ્ધેશાની વાત છે. વચનો જ કોઈ વાત છે. આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. આ સંસાર એકાંતે ક્લેશનો દરિયો છે. શું કિંચિત માત્ર અક્લેશ પરિણામ થાય એવું કોઈ જમી દવે ક્ષેત્ર કા ભાવ આ સંસારમાં જોવામાં આવતા વધે. કેવો નિર્ણય લીધો છે, સર્વજ્ઞ નિર્ણય લે એવો નિર્ણય છે આ બધો. એટલે તો સર્વજ્ઞ અનુસારીની વાણી, બીજો કળશ વાંચો ને સમય સામનો આપણે. કેવી છે જીનવાણી? જીનવાણી કહો, પુરુષની વાણી કહો, જ્ઞાની પુરુષની વાણી કહો, કે એ જીવ આ ક્લેશ રૂપ સંસાર થકી તું વિરામ પામ, વિરામ પામ. કાંઈક વિચાર પ્રમાદ છોડી, કાંઈક વિચાર પ્રમાદ છોડીને, કાંઈક વિચાર પ્રમાદ એટલે શું? અન્ય કાર્યોમાં તું લાગેલો રહે છે, તારા દેહાર્થિક પ્રયોજનમાં તું લાગેલો રહે છે, તારી અનુકૂળતાઓ માટે તારા પરિણામ થયા કરે છે, તારી પ્રતિકૂળતાઓ દૂર કરવા માટે પરિણામ થયા કરે છે, ભવિષ્યની ચિંતાના પરિણામ થયા કરે છે, અથવા ચિંતા ઉત્પન્ન થાય એવા કારણો વિશેના તારા પરિણામ રહ્યા કરે છે, એવા કારણો વિશેના તારા પરિણામ રહ્યા કરે છે. ભાઈ તારે પૂરથી ચિંતા ઉત્પન્ન થાય એવા કારણો હોય તો પણ જે જીવ સમ્યક દ્રષ્ટિ છે અથવા સમ્યક દ્રષ્ટિ થવાનું છે તે નિશંક અને નિર્ભય હોય. નિશંક છે ને, નિશંક છે તે નિર્ભય છે, તે નિર્ભયતાનો આશ્રય કરે છે, ભયનો આશ્રય કરતા નથી, ભયમાં ડૂબતા નથી, એને ભય જ નથી. એક બહુ સુંદર વાત એ છે આ માર્ગની, કે આ જીવ અનેક પ્રકારના ભયથી ગ્રસિત જ રહે છે. ભયની પરિણતિ અને ભયના દુઃખની પરિણતિથી એ મુક્ત થતો જ નથી સંસારમાં. એવા આ જીવને પ્રથમમાં પ્રથમ કોઈ મોટો ફાયદો એ થાય છે કે નિર્ભય થઈ જાય છે. આઠ અંગમાં પહેલું નિશંકિતમ લીધું છે, નિશંકાનું ફળ નિર્ભયપણું છે. કોઈ ભય નહીં ને, મરણનો ભય નહીં ને, પછી અરક્ષા શું? મરણ સુધાનો ભય નહીં, બીજી ગતિનો ભવિષ્યમાં અધોગતિ થશે એનો ભય નહીં, પરલોકનો ભય નહીં, જેને કહે છે આત્માથી એક સર્વ ભય નહીં, સપ્ત ભય એટલે સર્વ ભય બધા એમાં આવી જાય છે. પણ શું છે એ બધી વાતો બહુ મોટી મોટી હોય એટલે એમ લાગે કે એ બધી સિદ્ધાંતની વાતો છે અને શાસ્ત્રમાં એવી બધી વાતો આવે આપણે ક્યાં લાગે વળગે છે અત્યારે. પણ બહુ પ્રેક્ટિકલ સાઈડ થી કેટલીક વાતો એ જે લખે છે એ બહુ વિચારવાની એવી વાતો છે. પાનું 338 છે, પત્રાંક 390 પત્ર છે, એમાં પહેલી બે લીટી છોડીને વાત છે. શું કે સુભાજીભાઈ અવારનવાર આવી પડે છે, કહે છે કે વ્યવહારિક પ્રસંગ સંબંધિત ચો તરફથી ચિંતા ઉત્પન્ન થાય એવા કારણો જોઈને પણ એવા કારણો દેખાય કે હવે ચારે બાજુથી ઘેરાવો થશે તો પણ નિર્ભયતા આશ્રય રાખવા યોગ્ય છે, માર્ગ તો એવો છે. ભય પામે માર્ગની બહાર છે, નિર્ભય થાય તે માર્ગમાં છે. આ માર્ગ તો આવો છે, કોઈ ચિંતા નહીં. પોતે નિર્દોષ થવા માંગે છે અને નિર્દોષ થવા માટે જ બધું કરવા માંગે છે અને ભય છે, એને કોઈ ભય હતો એક સમ્યક દ્રષ્ટિને ભય ચાલ્યો જાય છે, એક મુમુક્ષુ જે સમ્યક દ્રષ્ટિ થવા માટે તૈયાર થયો છે એનો ભય ચાલ્યો. આ એક માર્ગ પ્રાપ્ત કરવા જતા અને માર્ગ પ્રાપ્ત કરનારને મોટામાં મોટો લાભ હોય તો આ છે. મુંબઈમાં એક કરોડપતિ ભાઈ મળી ગયા નવા નવા પાનચંદમાં આવતા હતા, અને કોઈ વાત ચાલી હશે એટલે એને તું ચાલો આપ, બહુ મજાની વાત છે, બહુ મજાની વાત એટલા માટે પોતે ભાઈથી બહુ ગ્રસિત રહેતા હતા. અનુકૂળતાઓ ઘણી હતી, ઘણી એટલે 5 લાખ આવે જાય એને હિસાબ કિતાબ નહોતો. કોઈ 5 લાખ મળી જાય તો એમાં હું મળી ગયું, ને જાય તો એમાં હું ગયું, એટલા બધો પૈસો હતો. પણ ભાઈ ચારે કોર છે, બહુ સાધારણ સ્થિતિમાં છે. કાંતિભાઈ ને સગા થાય છે, સાહેબ ઘરે આવો થોડું પૂછવું છે, કલાક ઘરે ગયા હતા. બહુ ફાયદાની વાત છે, તમે એક ભય નહીં લીધી, મોટામાં મોટો ફાયદો એ છે કે તમે ભયથી છૂટી જાશો. પરંતુ કોઈ તકલીફ નથી અત્યારે, કોઈ આપત્તિ નથી, પણ ભય 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 કેમ રહે તેને જ પડતું નથી. ભય થયા જ કરે છે, ભય રહ્યા જ કરે છે, કાંઈક કલ્પના થઈ આવે, કાંઈક વિકલ્પ થઈ આવે, કાંઈક વિચાર થઈ આવે, કારણ વગેરે કહે. એનું કારણ શું છે કે અનિશ્ચિતામાં નિત્યતા સ્થાપીને બેઠો છે. જે સંયોગો અને શરીર અનિત્ય છે, એ સંયોગો અને શરીરમાં નિત્યતા એવી સ્થાપી છે અને ત્યાંથી ખસવું પડશે, નીકળવું પડશે, એક ઝાટકે છૂટી જવાનું છે બધું. એ તો નજર અમે દેખાય છે, રોજના પ્રસંગ એ તો બને છે, એટલે એની કલ્પના થઈ છે આપણે રહે એને, તો મારું શું પણ મારું શું થશે. આ મારી અંદર કોઈ મોટામાં મોટો લાભ, મોટામાં મોટો ફાયદો હોય તો એ છે કે જીવ નિર્ભય થઈ જાય છે. પહેલે તબક્કે આ ફાયદો થાય છે અને શાંતિની પ્રાપ્તિ થવા લાગે છે. આ મોટી વાત છે, એ વાત એમને કરે છે. માર્ગ તો આવો છે એટલે પોતે માર્ગે છે કે પોતે માર્ગે નથી એને મેળવવું હોય તો પોતાની ભયની પરિણતિથી મેળવી લીધું, કેમ કે માર્ગ તો આવો છે. કેવું લાક્ષણિક પદ્ધતિથી માર્ગનું સમય નિર્દેશન છે, બહુ લાક્ષણિક પદ્ધતિથી નિર્દેશ કર્યો છે કે માર્ગ તો આવો છે. આ માંગણી ચિંતા, માર્ગ તો આવો છે અને ભય રહે છે અને ભય ક્યાં કરે છે, ભય લાગ્યા કરે છે, માર્ગમાં નથી. માર્ગ પ્રાપ્ત કરવા જઈશ ને તો તારો ભય તો પહેલા જશે, પછી માર્ગની પ્રાપ્તિ થઈ જશે. પહેલા ભય ચાલ્યો જાય છે એવી મુમુક્ષતા, ઉત્કૃષ્ટ મુમુક્ષમાં પાત્રતામાં એવી સ્થિતિ ઊભી થાય છે. કાંઈક વિચાર પ્રમાદ છોડીને એટલે બીજા કાર્યોની એકાગ્રતા અધિકાય, બીજા કાર્યોની પ્રવૃત્તિ અને એમાં સમયનો વ્યર્થ ગુમાવવું, એ બધું છોડીને હું જાગ્રત થા નહીં તો રત્નચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ. રત્નચિંતામણી એ કાંઈ નથી મનુષ્ય દેહની કિંમત પાસે, રત્નચિંતામણી પણ કાંઈ એને, એનો એક સમય રત્નચિંતામણીથી અધિક મૂલ્યવાન છે. આખો મનુષ્ય ભવ્ય તો શું વાત થતી વાત, એક સમય આયુષ્ય વધારવું હોય તો રત્નચિંતામણી હોય તો વધારી શકાય નહીં. એવું જેનું મૂલ્ય છે તે નિષ્ફળ ગયો છે, તે ખૂટી કોડીની જેવો કિંમત વગર નોકરી કરશે. એજી હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય આ છેલ્લે નાખ્યું, વિતરાગની વાત કરીને છેલ્લે આ નાખી, કેમ કે અત્યારે સર્વજ્ઞ વિતરાગનો જમાનો પૂરો થયો, એ સમય પૂરો થયો, 2500 વર્ષ થયા. હવે આગળ એ આશા રાખવી નકામી છે. પહેલાં પદ્મ પ્રભુ ભગવાન તીર્થંકર થશે, પછી ઉદઘાટન થશે માર્ગનું, વચ્ચે માર્ગ બંધ થઈ જશે. અત્યારે માર્ગ ચાલુ છે એટલો સદભાગ્ય છે, પણ એ માર્ગ ચાલુ છે એમાં સત્પુરુષોનું એ કારણ છે, સત્પુરુષોની કૃપા છે, સત્પુરુષોને કારણે ચાલુ રહે છે. માટે હે જીવ, તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય, ખરેખર નિશ્ચય કરીને એ જ ઉપાસવા યોગ્ય છે એવો તું નિર્ણય કર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ફરી લઈશું કાલે એકવાર લેવાય. રત્ન ચિંતામણી એટલે એક એવું રત્ન થાય છે જે વિદ્યાથી સાધવામાં આવે છે. વિદ્યાથી એ રત્નને સાધીને સાધવામાં આવે છે, અને એ રત્ન જેને સાધેલું હોય છે એટલે જેની પાસે હોય છે એ ચિંતવે એવું ફળ મળે. પૌદગલિક પૌદગલિક ચિંતવે એવું ફળ મળે એમ ચિંતવે હાથમાં રાખીને સોનાનો મેલ થઈ જાય હાથમાં, એટલે સોનાનો મેલ થઈ જાય હાથમાં એમ. એને જે પોતાના ભૌતિક સુખ ચિંતવે એ ભેગા એને મળે, એના માટે એને પરિશ્રમ ન કરવો પડે, ન વેપાર કરવો પડે, ન નોકરી કરવી પડે. વિકલ્પ કરે ને ત્યાં હાજર, એવા ત્રણ છે: રત્ન ચિંતામણી, કલ્પવૃક્ષ અને કામધેનુ. આ ત્રણ ઉપમા શાસ્ત્રની અંદર આપવામાં આવે છે. કલ્પવૃક્ષની નીચે બેસીને કલ્પના કરે એ મળે એને, ઓલું ચિંતવે કહો કે કલ્પના કરે મને આ હો તો એ મળે એને, એ ફળ મળે સીધું. અને કામધેનુ એ ગાયની કલ્પના કરે છે, એ ગાય જેના ઘરે હોય એ માગે, કામ એટલે ઈચ્છા, જેવી ઈચ્છા કરે એ પ્રમાણે સીધું એને ફળ મળે એને, એ વિદ્યાથી સાધિત થાય છે. શ્રી તીર્થંકર આદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિશે થયેલી આત્મબુદ્ધિ અને આત્મભાવને વિશે થયેલી દેહબુદ્ધિ એ મટી છે, એટલે કે આત્મા પરિણામી થયો છે તેવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે ત્યાં સુધીમાં જાગૃતિમાં રહેવું યોગ્ય છે. મુમુક્ષુએ તો જાગૃતિમાં રહેવું યોગ્ય છે એ હવે કહેવાની જરૂર રહેતી નથી, પણ જેને બધા વિપર્યાસ મીટા છે, દેહને વિશે થયેલી આત્મબુદ્ધિ જેની છૂટી ગઈ છે અને આત્મભાવને વિશે થયેલી દેહબુદ્ધિ પણ જેની છૂટી ગઈ છે, પરસ્પરનો વિપર્યાસ છે, જીવમાં જીવ બુદ્ધિ, જીવમાં જીવ બુદ્ધિ, અને પોતે આત્મા આત્મ પરિણામી થયો છે, સ્વભાવ પરિણામી થયો છે, પોતાનું જે પરિપૂર્ણ સિદ્ધપદ છે એવું જ પોતાને અનુભવ ગોચર થાય છે પરિણામનમાં, એવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે જ્યાં સુધી એને પૂર્વ કર્મને લઈને વ્યવસાય છે, વર્તમાનમાં એને કરવો નથી, કરવો પડે છે. જેમ કોઈને જેલમાં જવું નથી પણ જેલમાં નાખવામાં આવે તો જેલમાં રહેવું પડે છે એને, પણ એને જેલમાં રહેવું નથી. પછી ભલે ત્યાં એ ઓળી સાફ કરીને બેહે, માટે એને ઓળી ડૂબે છે એ વાત નથી. એમ છે એવી જેની પ્રારબ્ધ સ્થિતિ છે વ્યવસાયમાં, એ પણ પ્રારબ્ધ કર્મ ભોગવતા અથવા પ્રારબ્ધે આવેલા વ્યવસાયમાં પ્રવર્તતા જાગૃતિમાં રહે છે અને તેને જાગૃતિમાં રહેવું યોગ્ય છે. જાગૃતિ એટલે કે હું આત્મા છું ને દેહાદી સ્વરૂપે હું નથી, આનું નામ જાગૃતિ છે. એવી જાગૃતિમાં એ રહે છે. કોઈ જ્ઞાની પુરુષ છે તો એ કોઈ પણ પ્રસંગની અંદર જાગૃતિની અંદર રહે છે, અજાગૃત દશામાં રહેતા નથી. તો મુમુક્ષ હોય તો જાગૃત રહેવું જ જોઈએ એ વાત આપોઆપ એમાં આવી જાય છે. અથવા કોઈ એમ વિચારે છે કે જ્ઞાની થાય પછી કાંઈ વાંધો નહીં, એક વાર સમ્યક દર્શન થઈ ગયું છે ને, અનુભવ થઈ ગયો છે ને, પછી કાંઈ વાંધો નહીં, એવું નથી. જાગૃતિ બેન છે એ વાતમાં સ્પષ્ટ પુરુષાર્થ નિર્દેશ કરે છે કે જેમ ચક્રવર્તીને આયુધશાળામાં ચક્રરત્નની ઉત્પત્તિ થાય અને એનો જે આયુધશાળાનો અધિકારી ઉપરી અધિકારી એને ખબર આપવા આવે કે મહારાજ આપને આયુધશાળામાં દિવ્ય ચક્રરત્નની ઉત્પત્તિ થઈ છે, આપને હું આ શુભ સમાચાર દેવા માટે આવ્યો છું, એટલે તરત જ એને વિકલ્પ આવે એમ. ચક્રવર્તીનું ચક્ર ઉત્પન્ન થઈ ગયું, ચાલો છ ખંડને સાધીએ, પછી હાથ પગ વાળીને બેસી રહે
નહીં.
એમ જેને આ ચક્ર સમ્યક દર્શન રૂપી ચક્ર જેને ઉત્પન્ન થયું એ પછી પુરુષાર્થમાં હાથ પગ વાળીને બેસી રહેતો જાગ્રત રહેશે એમ. તેમ તે પૂર્ણતાને સાધવા નીકળ્યો છે પહેલેથી, એની સાધનામાં એ જોર પકડે છે, એને નવું લઈ આવે છે એમ કહેવામાં આવે. જેમ શરીરમાં નવું લોહી આવીને તાકાત વધે એમ એ આત્મા વૃદ્ધ હોય, યુવાન હોય કે 8 વર્ષનો બાળક કબર કહેવાતો હોય, બાળક નથી કુમાર કહેવાય એને, પણ એની તાકાત છે એ કોઈ જુદી જાતની હોય છે. પંચમ કાળ છે એમ બિલકુલ નહીં, પંચમ કાળ છે એમ બિલકુલ
નહીં.
પંચમ કાળના ઘરે રહ્યો, મારા આત્મામાં એક કાળ અથવા કોઈ કાળક્રમ મારા આત્માને લાગુ પડતો નથી. કાળના ક્રમથી પાર હું છું, કાળાતીત મારું સ્વરૂપ છે એમ એમ એવું સ્વરૂપ ચિંતવે. જ્ઞાની પુરુષ પણ જાગૃતિમાં રહે છે, આ તો પોતે જ્ઞાની છે એટલે જાગૃતિમાં રહેવું પોતાને યોગ્ય છે એમ સ્થાપે. સ્વલક્ષી વાતો ઘણી કરે છે, સ્વલક્ષી ઘણી વાત કરે. આ પત્ર છે એ ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધ સંબંધીનો મુખ્ય વિષય આ પત્રનો છે, અને ઉપદેશબોધમાં ક્યાં ક્યાં વિપર્યાસ થાય કેવી રીતે થાય, સિદ્ધાંતબોધમાં ક્યાં ક્યાં વિપર્યાસ થાય કેવી રીતે થાય એ વિષય અહીંયા એમને આ પત્રની અંદર સૌથી વિશેષ ખોલે છે. આગળ થોડીક વાત કરી ગયા છે, અહીંયા આ વિષય એજન્ડા ઉપર લીધો છે આ પત્રની અંદર. સમ્યક દ્રષ્ટિ વધારે જાગૃત છે, વિશેષ જાગૃત રહે છે. અહીં તો એમ કહે છે કે એને જાગૃત રહેવું યોગ્ય છે, અને જાગૃત ન હોય કે ન રહે તો સમ્યક દર્શન પણ રહે
નહીં,
ચાલુ જાય, છૂટી જાય એને, એવી પરિસ્થિતિ છે. કેમ કે શા માટે એને જાગૃત રહેવું યોગ્ય છે? કારણ કે અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યો. પોતે જ્ઞાન દશામાં ઉભા રહીને વાત કરે છે કે ત્યાં પણ જે અવકાશ એટલે જાગૃતિમાં અવકાશ આવી જાય, વચ્ચે ખાલી જગ્યા થઈ જાય અને જાગૃતિ ન રહે, તો એ જીવ પણ વિપર્યાસ થાય એ બહુ મોટો ભય છે, એ મોટું ભયવાનપણું છે. અને એ ભય અમે ત્યાં પણ જાણ્યો છે કે જે અજાગૃતિ છે એ ભયનું કારણ છે, વિપર્યાસરૂપી ભયનું કારણ છે. અને એ મોટી ભયંકર ભૂલ પાછી ઊભી ફરીવાર ઊભી થશે, એટલે જાગૃત રહેવું જ યોગ્ય છે એ સિદ્ધાંત એમને વધારે જોરથી થાય છે, કારણ આપીને લોજિકથી. ચાર ઘનઘાતી કર્મ જ્યાં છિન્ન થયા છે, સર્વજ્ઞ પરમાત્મા અરવિંદ દેવની વાત કરે છે કે ચાર ઘનઘાતી કર્મ જ્યાં છિન્ન થયા છે એટલે છેદાઈ ગયા છે, એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિશે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિ રૂપ તુર્યાવસ્થા છે. આ વેદાંતમાં શબ્દ છે, વેદાંતમાં એ તુર્યાવસ્થા એને કહે છે. જે ધ્યાત્મિક સ્ટેજની જ્યાં બધી વિચારણાઓ ચાલે છે એમાં સૌથી ઉપરની અવસ્થાને તુર્યાવસ્થા એને કહીએ છીએ. એ શબ્દમાં એ પ્રયોગ કર્યો. દેવશાસ્ત્રની પરિભાષામાં આ શબ્દનો પ્રયોગ ઓછો છે, હશે ક્યાંક પણ બહુ ઓછો પ્રચલિત નથી. વેદાંતની શાસ્ત્ર પરિભાષાનો આ પ્રચલિત શબ્દ છે તુર્યાવસ્થા. ચાર ઘનઘાતી કર્મ જ્યાં છેદી છેદાઈ ગયા છે એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિશે તો સંપૂર્ણ જ્ઞાનને સંપૂર્ણ જાગૃતિ રૂપ તુર્યાવસ્થા છે, એટલે કે ત્યાં અજાગૃતિનો એક અંશ પણ નથી. એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિર્બીજપણાને પ્રાપ્ત થવાથી, ત્યાં તો અનાદિનો જે વિપર્યાસ છે એનો બીજ જ નથી રહ્યો, બીજ બળી ગયું છે, કોઈ પણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે નહીં. ત્યાં તો કોઈ પ્રકારે સર્વજ્ઞને વિપર્યાસ થાય, પરિપૂર્ણ વિતરાગ કેવળીને વિપર્યાસ થાય એ તો બને નહીં. તથાપિ તેથી ન્યૂન એવા વિરતિ આદિ ગુણ સ્થાનક એટલે છદમસ્ત, તેથી ન્યૂન એટલે છદમસ્ત, કોઈ છદમસ્ત હોય અને સમ્યક દ્રષ્ટિ તો અવિરતિ છે. અહીં તો વિરતિ આદિ ગુણ સ્થાને પણ વિરતિ એટલે સર્વવિરતિમાં સાધુ છે અને દેશ વિરતિમાં શ્રાવક છે અને અવિરતિમાં સમ્યક દ્રષ્ટિ છે, આદિમાં બધા લઈ ગયા. ત્યાંથી ન્યૂન એવા વિરતિ આદિ ગુણ સ્થાનકે વર્તતા એવા જ્ઞાનીને તો કાર્ય કાર્ય અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. એને તો પ્રત્યેક ઉદયમાં કાર્ય કાર્ય એટલે પ્રત્યેક ઉદયના કાર્ય અને ઉદયમાં પસાર થતા પ્રત્યેક ક્ષણે એટલે નિરંતર, આટલી વાત લીધી. આત્મજાગૃતિ યોગ્ય છે, હું આત્મા છું ને હું બીજું કાંઈ નથી એવી આત્મજાગૃતિ એને યોગ્ય છે. મુમુક્ષુતાથી માંડીને સાધુ દશાની સર્વવિરતિ સુધીના ગુણ સ્થાને કે છઠ્ઠા ગુણ સ્થાન, સાતમાંથી તો નિર્વિકલ્પ છે, આઠમાંથી શ્રેણી છે, એટલે ચોથા પાંચમા અને છઠ્ઠા ગુણ સ્થાને કે કોઈ પણ ઉદય પ્રસંગે કાર્ય કાર્ય અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ હોવી જ ઘટે છે, હોવી જ જોઈએ. જો ન રહે તો એટલું નુકસાન થયા વિના રહે નહીં. આ સીધો હિસાબ છે. ઉદ્ભવ થઈ શકે જ નહીં એટલે એમને તો આત્મજાગૃતિ યોગ છે. પ્રમાદ વશે 14 પૂર્વ અંશે નિયમ જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે. એવા જ્ઞાની એટલે અહીંયા શાસ્ત્રના જ્ઞાતા, બોલા સમ્યક દ્રષ્ટિની. પ્રમાદ વશે 14 પૂર્વ અંશે ન્યૂન એટલે 11 અંગને 9 પૂર્વ અંશે ન્યૂનમાં આત્મા નથી જાણ્યો, એ અંશે ન્યૂન છે, બીજું કાંઈ નથી. 14 પૂર્વ જાણ્યા છે પણ એક આત્મા જાણ્યો નથી, માટે અંશે ન્યૂન થઈ ગયો. એને 11 અંગને 9 પૂર્વનું જ્ઞાન હોય છે, એથી આગળ વધવું નથી. એવા જ્ઞાની એટલે શાસ્ત્ર જ્ઞાની પુરુષને લોકો જેને જ્ઞાની કહે એને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે, એ અનંતકાળ રખડે છે. કેમ? પ્રમાદ વશે. આત્મજાગૃતિ નહીં હોવાથી, સ્વરૂપમાં સાવધાન નહીં હોવાથી, સ્વરૂપનો આશ્રય સાવધાનીથી નહીં કરતો હોવાથી એ પણ અનંતકાળ રખ્યા છે. અંશે ન્યૂન, અંશે એટલે કોઈ એક ભાગે, અમુક ભાગે. એ અમુક ભાગ કેટલો છે? 9 પૂર્વ, 5 પૂર્વનું જ્ઞાન એને નથી. પાંચ કર્મોનું જ્ઞાન નથી એ શાસ્ત્ર અપેક્ષાએ, અને આત્માનું જ્ઞાન નથી એ અધ્યાત્મ અપેક્ષાએ. એમ આગમ અને અધ્યાત્મ બે લઈ લેવા. ત્યાં અનંત પરિભ્રમણ સ્થાપ્યું છે, ત્યાં આગમ પણ એનું છે અને અધ્યાત્મથી પણ એ અજાણ્યો. એમ આગમ અધ્યાત્મમાં બંનેમાં એનું અજાણપણું છે. પણ અગિયાર અને નવ પર્વનું જ્ઞાન પણ લબ્ધિ સિવાય કોઈને થાય નહીં, એટલે એ પણ બહુ વિશાળતાવાળું જ્ઞાન છે. તો પણ એ નિરર્થક છે એમ અહીંયા કહેવાનો અભિપ્રાય છે. ના, આગમ અધ્યાત્મનો જ્ઞાન વિષય ચર્ચાય છે, ત્યાં બે વિષય જુદા જુદા છે. સામાન્ય વિગત એમ કહેવાય કે આ સમયસાર નામનું આગમ છે, તો ત્યાં એમાં આગમ અધ્યાત્મ બે છે. આ પ્રવચનસાર નામનું આગમ છે, તો ત્યાં આગમ અધ્યાત્મ બે છે. આમ તો અધ્યાત્મ હોય છે ત્યાં પરમાગમ શબ્દ વપરાય છે, અને બાકી કર્ણાનું યુગાદિ કથાનું યુગાદિમાં પણ અધ્યાત્મ તો હોય છે, પણ મુખ્યપણે એને આગમ કહેવામાં આવે છે. આ કર્ણાનું યોગના આગમ છે, આ દ્રવ્યાનું યોગના આગમ છે, આ કથાનું યોગના આગમ છે, આ કર્ણાનું યોગના આગમ છે. પણ આગમ અને અધ્યાત્મ એ બેનો પરસ્પર વિષય આવે, જ્યારે આગમમાં અધ્યાત્મ નથી અને અધ્યાત્મમાં આગમ નથી એમ છે. એ વિષય ગુરુદેવે મનાસિદાસજીની જે પરમાર્થ રચનિકા છે એના ઉપરથી બહુ સરસ રીતે સ્થાપ્યો છે. વિષય જરા વિસ્તારવાળો છે એટલે અહીંયા વિષયાંતર થઈ જશે, એટલે અત્યારે નથી જતા. નાની પુરુષને એવા એવા જ્ઞાનવાળાને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે, માટે જેની વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ છે, એટલે કે જેણે બીજો બધો વ્યવહાર લૌકિક વ્યવહાર ગૌણ કરીને ઓછો કરી નાખ્યો હોય અને બહુ એમાં મહિમા ન આવે આસક્તિ ન હોય, શું તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવી, એને વ્યવહારની આસક્તિ ન હોય પણ એને ઉદય રહેતો હોય, વ્યવહારિક પ્રસંગો ઘટાડી નાખ્યા હોય એનો મહિમા બહુ ન હોય, છતાં એવા પ્રસંગો ક્યારેક ક્યારેક આવી જતા હોય, પ્રાપ્ત થતા હોય, તેણે તેમાં ક્ષણે ક્ષણે તેની નિવૃત્તિ ચિંતવી, એટલે કે મારે આ પ્રસંગમાં નથી જોડાવવું પણ જોડાવવું પડે છે, ન જોડાવવું પડે તો સારું, એવી એને નિવૃત્તિ ચિંતવી અને નિજ ભાવની જાગૃતિ રાખવી, એને પોતાના આત્મભાવમાં વધારે જાગૃત રહેવું એ પ્રસંગે. આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકર આદિ કે ભલામણ દીધી છે. જ્ઞાનીઓને પણ જાગ્રત રહેવાની ભલામણ તીર્થંકર આદિ પુરુષોએ કરી છે. તો પછી જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયો નથી, હું સામાન્ય મુમુક્ષુ, એવા જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષ વિશેષ નિવૃત્ત ભાવ રાખવો, છૂટવું છૂટવું થઈ જવું, ભલે પરિસ્થિતિવશ આજીવિકાવશ વ્યવસાય કરવો પડતો હોય તો પણ છૂટવું છૂટવું જલ્દી છોડવું છે એવી એની તૈયારી એને પણ ચિંતવના રાખવી જોઈએ. એવો એને ભાવ વિશેષ વિશેષ રાખવો અને વિચાર જાગૃતિ રાખવી યોગ્ય છે, અને એવા પ્રવૃત્તિ કાળે પણ પોતાના વિચારણામાં જાગૃત રહેવું યોગ્ય છે. શું વિચારણા તો એની છૂટવી જોઈએ નહીં. જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષયમોથી પામે પદ નિર્વાણ, એ વિચારણાની ભૂમિકામાં આવવું પડશે. હું મૂકશું જેવી તો એની ચાલુ જ રહેવી. એમ જણાવવા જેવું પણ રહેતું નથી, એમ કહેવાની પણ જરૂર રહેતી નથી કે હું મૂકશું એ આમ વિચારણામાં રહેવું જોઈએ, કેમ કે તે તો સમજણમાં સહેજે આવી શકે એવી વાત છે. જ્યારે તીર્થંકર આદિએ આદિ કે જ્ઞાનીઓને આ શિખામણ આપી છે, ભલામણ કરી છે, ત્યારે હજી માર્ગાનુસારી અવસ્થામાં પ્રવેશ નથી, એને તો વિશેષ વિચારણામાં રહેવું જોઈએ, તે તો સમજાવવાની પણ જરૂર રહેતી નથી, કેમ કે તો સહેજે સમજી શકાય. બારમું ગુણ સ્થાન શું છે કે ધ્યાનસ્થ અવસ્થા છે, પણ છદ્મસ્થ અવસ્થા છે એટલે અપૂર્ણ અવસ્થા છે, પ્રમાદ નથી. પ્રમત ગુણ સ્થાન છઠ્ઠે પૂરું છે, સાતમાંથી અપ્રમત દશા છે, ઉપયોગ અપ્રમત સ્થિતિ ધારણ કરે છે. સાતમા, આઠમા, નવમા, દસમા, અગિયારમાં, બારમાં, બધામાં અપ્રમત દશા છે. પણ અપ્રમાદ અપ્રમાદનો વિષય નથી. એ ત્યાંની અપૂર્ણતા છે, વિતરાગતાની સાધનાની અપૂર્ણતા છે, કેટલી જ વાત છે.
ભગવાન જય.